જો સૂત્ર પહેલું છે બીજા અધિકાર નું પાંચ ભાવના નામ છે. શું છે સૂત્ર? ઔક્ષણિક શારીરિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વ અદૈહિક પારિણામિકો છો. જીવના પાંચ અસાધારણ ભાવ કયા કયા છે? ઔક્ષણિક ભાવ, શારીરિક ભાવ, શાયોક્ષણિક ભાવ, અદૈહિક ભાવ અને પારિણામિક ભાવ. ભાવ એટલે શું છે? ભાવ એટલે શું? સહજ ભૈયા ભાવ મતલબ છે બતાવી. જો જીવ હૈ, જીવ દ્રવ્ય કે ગુણ ઓર પર્યાય કો ભાવ કહેતે હૈ. જનરલી ભાવ શબ્દ કે બહોત સારા મીનિંગ હોતે હૈ, લેકિન યહાં પર ગુણ ઓર પર્યાય દોનો કો ભાવ કહેંગે. નહીં તો આપણે જેને ભાવ કહીએ ને કે મને આજે ગુસ્સા નો ભાવ થઈ ગયો, મને ભક્તિ ના ભાવ થઈ ગયા, એ તો જે જીવ કે ચારિત્ર ગોતી પર્યાય નો ભાવ કહેવાય. ખ્યાલ આવે ને? એ તો એક ગોતી પર્યાય કે આપણે સાધારણ રીતે ભાવ કહીએ એ ભાવ. અહીંયા આ પાંચ અસાધારણ ભાવ કહેતા એમાં જીવના બધા ગુણો અને એ પર્યાય બધા એક સાથે આમાં લઈ લેવામાં આવે છે. તો ઔક્ષણિક ભાવ આપણે જોઈએ કે કઈ કઈ પર્યાયમાં ઔક્ષણિક ભાવ થાય છે? જ્ઞાનમાં, હા, શ્રદ્ધા અને ચારિત્રમાં ઔક્ષણિક ભાવ થાય છે. ક્યારે થાય છે? જયારે સૌથી પહેલી વાર જીવને સમ્યક દર્શન પ્રગટ થાય તો એને ઔક્ષણિક સમ્યકત્વ પ્રગટ થાય છે. અને અગિયારમાં ગુણ સ્થાને ચારિત્ર, ઔક્ષણિક ચારિત્ર પ્રગટ થાય છે. બરાબર? એટલે આ રીતે ઔક્ષણિક ભાવમાં બે ગુણની પર્યાય આવી ગયું. પછી બીજું શારીરિક ભાવ, એમાં એમાં તો કેવી વાત આવે છે? એમાં જે ચારેય ઘાતી કર્મની સામે જીવના જે જે ગુણોની પર્યાય છે બધી આવી ગઈ. જ્ઞાનાવરણ, તો એની સામે જ્ઞાન ગુણની પર્યાય. દર્શનાવરણ, તેની સામે દર્શન ગુણની પર્યાય. મોહનીયની સામે શ્રદ્ધા અને ચારિત્રની પર્યાય. અને અંતરાયની સામે દિવ્ય ગુણની જે પર્યાય છે એ બધી એમાં આવી ગઈ. બરાબર? ખ્યાલ આવે છે? એ ઇન જનરલ ભાવ કહેતા જીવના. અચ્છા, પારિણામિક ભાવમાં જે અનંત ગુણો છે એ પણ આવી જશે ને? પારિણામિક ભાવમાં ગુણો પણ આવી ગયા અને એની આગળના ચાર ભાવોમાં બધી પર્યાય આવી ગયા. બરાબર? એ રીતે આપણે જીવના જેટલા આ સ્વભાવ છે એને આવી રીતના પાંચ કેટેગરીમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. આ પાંચ કેટેગરી કોના આધારે બનાવવામાં આવી? હા, કર્મની શું અવસ્થા છે એના આધારે આ પાંચ કેટેગરી બનાવવામાં આવી છે. કેમ કે કર્મના કોઈ પણ પરિણામને અને જીવના ભાવને નિમિત્ત નૈમિત સંબંધ હોય છે. બરાબર? તો જો આપણે આ પાંચ અસાધારણ ભાવના નામ આપણે જોઈએ આગળ જોઈએ. હવે એના ભેદ પ્રભેદ કેટલા છે એના માટે બીજું સૂત્ર છે. દ્વિ, નવ, અષ્ટ, દસ, એક, વિંશતિ, ત્રિ ભેદાહ યથાક્રમમ. એ એટલે કે દ્વિ બે નવ અષ્ટ દશ એટલે અઢાર એક વિંશતિ એકવીસ અને ત્રી ત્રણ ભેદ યથાક્રમ આજે ઉપર ક્રમ જોયો ઔષમિક શાયિક શાયોષમિક ઔદયિક પારણામિક તો એક ક્રમમાં જે નીચે ટેબલ પર બનાવ્યું છે ઔષમિક ભાવના બે ભેદ શાયિક ભાવના નવ ભેદ શાયોષમિક ભાવના અઢાર ભેદ ઔદયિક ભાવના એકવીસ ભેદ પારિણામિક ભાવના ત્રણ ભેદ આપણે અત્યાર સુધી ક્યાં સુધી જોયું શાયોષમિક ના અઢાર ભેદોની ચર્ચા આપણી થઈ ગઈ લાસ્ટ ક્લાસ આજે આપણે એકવીસ ભેદ ઔદયિક ના જે વાત કરવાનું ચલો આગળ વધીએ પછી જો ત્રીજું સૂત્ર જેમાં ઔષમિક ભાવના બે ભેદોની વાત છે સમ્યક્ત્વ ચારિત્ર્ય ઔષમિક સમ્યક્ત્વ અને ઔષમિક ચારિત્ર એ ઔષમિક ભાવના બે ભેદ છે આગળ ફોર્થ સૂત્ર જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વિજ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન કેવલ દર્શન શાહી દાન શાહી લાભ શાહી ભોગ શાહી ઉપભોગ શાહી વિજ્ઞ અને ચ કહેતા ઉપર સમ્યક્ત્વ અને ચારિત્ર લીધા એનો શાહી સમ્યક્ત્વ શાહી ચારિત્ર એમ કરીને નવ કેવલ લબ્ધિઓ આપણે અનંત ભગવાનને કહેવામાં આવે છે એ નવ લબ્ધિ અહીંયા શાહી ભાવ છે બરાબર જો એનાથી આગળ વધીએ જે લાસ્ટ ક્લાસમાં આપણે શાયોષમિક ભાવની વાત કરી એ સૂત્ર પાંચમું વાંચીએ જ્ઞાન અજ્ઞાન દર્શન લબ્ધ્ય ચતુ ત્રી ત્રી પંચ ભેદા સમ્યક્ત્વ ચારિત્ર સંયમ સંયમાશ્ચ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન સમ્યક જ્ઞાનના ચતુ એટલે ચાર ભેદ અજ્ઞાન એટલે કુજ્ઞાન કુજ્ઞાનના ત્રણ ભેદ કુમતી કુષ્ટિ કુઅવતી બરાબર એના પછી દર્શન તો જે દર્શન ગુણની પર્યાય એમાં ટોટલ ચાર પર્યાય પણ કેવળ દર્શન યા નહીં કહેવાનું કે શાયોષમિક ભાવ છે એટલે બીજી ત્રણ ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન બરાબર એના પછી લબ્ધિઓ જ્યાં બીજે ગુણની પાંચ પર્યાય એટલે કહેવાય લબ્ધિ એ પાંચમાં પણ શાયોષમ ભાવ બરાબર ચાર ત્રણ ત્રણ પાંચ ટોટલ મેં પંદર અને સમ્યક્ત્વ ચારિત્ર સંયમ એટલે શાયોષમિક સમ્યક્ત્વ શાયોષમિક ચારિત્ર અને સંયમ સંયમ એમ કરીને ટોટલ ઔષમિક ભાવ શાયોષમિક ભાવના અઢાર ભેદો થાય છે લાસ્ટ ક્લાસમાં અને આપણે એક એક જાતિ કર્મ સાથે ડિટેલ કનેક્ટ કરીને આપણે જોયું કે જ્ઞાનાવરણ કર્મમાં એક કેવળ જ્ઞાનને છોડી દો એના સિવાયની બાકી બાકી જે સાત પર્યાય છે એમાં ક્ષાયોષમિક ભાવ જોવામાં આવે છે એમાં ઔષમિક ભાવ નથી જોવામાં આવતો એ પણ આપણે જોયું હતું ને લાસ્ટ ટાઈમ કેમ કે જ્ઞાનમાં જો ઔષમિક ભાવ થાય તો ટેમ્પરરી જીવને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય અને વળી પાછો કર્મનો ઉદય થાય તો પાછો જીવ અલ્પ જ્ઞાની થાય તો એવું તો ક્યારે ન બને પછી જ્ઞાનનો ઔદયિક ભાવ પણ આપણે જોયું હતું કે નથી ગણાતો ક્ષાયોષમિક ભાવ ગણાય છે પણ શયોક્ષમમાં જેટલો કર્મનો ઉદય છે એ અદૈવી છે ખ્યાલ આવે એની આપણે વાત કરી છે આગળ હવે દર્શનમાં તો દર્શન ગુણની ટોટલ ચાર પર્યાય એમાં કેવળ દર્શન કાઢી નાખો બાકી ત્રણમાં શાયોષમિક ભાવ પછી વીર્ય લીધું તો વીર્યની પાંચે પર્યાયમાં શાયોષમિક ભાવ બરાબર એટલે જો આ બધા જે ગુણ છે ને જ્ઞાન દર્શન અને વીર્ય એમાં કાં તો શાયોષમિક ભાવ છે કાં તો ક્ષાયિક ભાવ છે સીધો બરાબર એમાં ઔષમિક ભાવ નથી અને ઉદય જે છે એ ક્ષાયોક્ષમ તરીકે જેનો ઉદય આવી જાય એટલે આ ત્રણ ગુણ તો ક્લિયર થઈ ગયા આ ત્રણ કર્મની સામે હવે આવ્યું મોહનીય મોહનીયમાં કયા બે ગુણ છે શ્રદ્ધા અને ચારિત્ર આ મોહનીય સૌથી કોમ્પ્લિકેટેડ છે કેમ કે એમાં ચારે ચાર ભાવ લાગુ પડે છે એમાં ઔષમિક ભાવ પણ આવે છે એમાં શારીરિક ભાવ પણ આવે છે એમાં ઔદયિક ભાવ પણ છે અને ક્ષાયોક્ષમિક ભાવ પણ છે તો એમાંથી જો આપણે આ શાહીકની વાત થઈ ગઈ ઔષમિકની થઈ ગઈ આ ક્ષાયોક્ષમિકની વાત થઈ ગઈ લાસ્ટ ટાઈમ તો જો કોઈ જીવને અનાદિકાળથી નિત્ય દર્શનમાં હતો સૌથી પહેલી વાર સમ્યક્ત્વ પ્રગટ થયેલું તો કયું પ્રગટ થયું ઔષમિક સમ્યક્ત્વ પ્રગટ હવે ઔષમિક સમ્યત્વથી એ જીવને આગળ વધવા માટે વચમાં ક્ષાયોક્ષમિક સમ્યત્વ એને ફાયા જશે. હા, ઔષમિક થી કાં તો ડાયરેક્ટ ક્ષાયોક્ષમિક માં જાય અથવા ઔષમિક થી એ કદાચ નિત્યાત્મમાં પણ વયા જઈ શકે. પેલું કાં તો સાસાધન થઈને નિત્યાત્મમાં જાય, કાં તો એ સમ્યક એટલે મિશ્રમાં જઈને કદાચ પાછા સમ્યકમાં આવી જાય. ડિપેન્ડ, પણ ઇવેન્ચ્યુઅલી તો એને ક્ષાયોક્ષમિકમાં જ જવું પડે. આ બધા ટેમ્પરરી પોઝિશન છે. જયારે ક્ષાયોક્ષમિક થોડું લાંબો કાળ સુધી રહે છે, ડાયરેક્ટ સાઈઝ થતું નથી. ઓપ્શનમાંથી ડાયરેક્ટ સાઈઝ થતું નથી. આપણે એ પણ જોયું હતું કે ક્ષાયિક સમ્યક તો હંમેશા કેવળ ભગવાનના પાદ મૂળમાં જ થાય છે. તો પહેલા ઔષમિક થયું, એના પછી ક્ષાયોક્ષમિક થયું, એના પછી ત્યાં કેવી ભગવાનની સમક્ષ ક્ષાયિક સમ્યક તો પ્રગટ થાય છે. હા, થઈ ગયા હશે, એનું બહુ વર્ણન આવતું. હા, કૃષ્ણ છે કે ઇન્દ્રમૂર્તિ ગૌતમ હતા, એ તો મિથ્યાદ્રષ્ટિ હતા. સમોશરણમાં દાખલ થયા ત્યાં એમનું માન ગળી ગયું એવો શબ્દ આવે ને, એટલે એને ત્યાં સમ્યક્ત પ્રગટ થયું. અને પછી આગળ ભગવાનની સમક્ષ જઈને તેમણે દીક્ષા લઈ લીધી અને સાતમું ગુણસ્થાન પ્રગટ થયું. તેમને સમ્યક્ત કેટલા થયા, ક્યારે થયા? તો સૌથી પહેલા તો ઓપ્શન એક જ થવું પડે અને પછી ક્ષાયિક થયું હશે. હવે વચમાં આ ક્ષાયોક્ષમિક પણ આવવું જ પડે. આ બધા કમ્પલસરી છે, એ ક્રમમાં જ જાય. એટલે ડાયરેક્ટ એમને સીધું ક્ષાયિક સમ્યક તો પ્રગટ ન થાય. જે નિત્યાદ્રષ્ટિ જીવ હોય એને ડાયરેક્ટ સીધું ક્ષાયિક સમ્યક તો પ્રગટ ન થાય. હા, થઈ શક્યું હોય. જો ઔષમિક એક અંતર મુહૂર્તનું છે ને, માનસ્તમ જોઈને આત્માનો અનુભવ કર્યો અને બહાર આવ્યા, ઔષમિક વધી ક્ષાયોક્ષમિકમાં થઈ ગયા સીધું. અંદર જીનેન્દ્ર ભગવાનના દર્શન કરીને ત્યાં કદાચ સીધું ક્ષાયિક થઈ ગયું હોય. ખ્યાલ આવે? પછી તો આપણે એ પણ ચર્ચા કરી કે આ બધી જે તેની જેવી રીતના ક્ષાયિક સમ્યક્ત પ્રગટ કરવું હોય તો એની તરહના પ્રોસેસીસ છે. કે પહેલાની અંતર મુહૂર્તમાં અનંતાનુગતિની વી સંયોજના થાય છે, પછી બીજી અંતર મુહૂર્તમાં બધા નિત્યાત્મમાંથી સમ્યક નિત્યાત્મમાં પણ બધા સંક્રમિત થાય. કર્મ સમ્યક નિત્યાત્મમાંથી સમ્યક પ્રકૃતિમાં સંક્રમિત થાય અને સમ્યક પ્રકૃતિનો ઉદય આવીને એક શારીરિક સમ્યક રૂપે પરિણમે છે. તો આખા પ્રોસેસિંગ માટે જેટલો ટાઈમ જોઈતો એ તો જોઈએ. પ્રથમાનિયોગમાં એની ડિટેલ ચર્ચા ન આવે, ખ્યાલ આવે ને? પણ આજે કર્ણાયોગનો સિદ્ધાંત છે એ અફર છે, એટલે આમ જ થવું, આમ જ થાય. ચાલો, તો જો આપણે જોયું કે પહેલા ત્રણ હતા ધ્યાન દર્શન વિહ્ય, એમાં ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક છે. જે મોહનીય છે એમાં અનાદિ નિત્યાદ્રષ્ટિ જીવે પહેલા ઔષમિક સમ્યક તો પ્રગટ કર્યું, પછી ક્ષાયોક્ષમિક સમ્યકમાં ગયા. હવે આગળ એ જીવ જયારે પોતાના વૈરાગ્યની વૃદ્ધિ થાય અને જો પાંચમા ગુણસ્થાનમાં પહોંચે તો એમને કયું ચારિત્ર પ્રગટ થયું? એમને સંયમ સંયમ ચારિત્ર પ્રગટ થયું. અહીંયા કીધું સમ્યક્ત ચારિત્ર સંયમ સંયમાશ્ચ. આજે સંયમ સંયમ એ પાંચમું દેશ ચારિત્ર, એને સંયમ સંયમ પણ કહેવાય છે. હવે જો આપણે વાત લાસ્ટ ક્લાસમાં થઈ કે જે સંયમ સંયમ છે એમાં અનંતાનુબંધી ને અપ્રત્યાચાર કર્મનો ઉદય નથી અને પ્રત્યાખ્યાનાવરણ અને સંજુલન કર્મનો ઉદય છે. હવે પ્રત્યાખ્યાનાવરણ ખરેખર છે તો સર્વગાતી પ્રકૃતિ, અને આ અનંતાનુબંધી પ્રત્યાખ્યાનાવરણ એ પણ સર્વગાતી છે. એટલે ખરેખર તો સંયમ સંયમ ક્ષાયોક્ષમિક ભાવ નથી. ખ્યાલ આવે? ખરેખર એક ક્ષાયોક્ષમિક ભાવ નથી, પણ આ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ વધારે તીવ્ર પ્રકૃતિઓ છે અને પ્રત્યાખ્યાનાવરણ એની કમ્પેરિઝનો મંદ પ્રકૃતિ છે. ત્યાં જે ક્ષાયોક્ષમ ભાવની ત્રણ કન્ડિશન છે એ તીવ્ર મંદતાના એંગલથી લાગુ પડે છે, સર્વગાતી દેશગાતીના એંગલથી લાગુ પડતી નથી. આની ચર્ચા થઈ ગઈ એકદમ ગ્રુપ આ જ જાય છે. ચાલો, આ જેને કદાચ પહેલી વાર સાંભળ્યું હોય ન સમજાય તો કાંઈ નહીં. આ જે ક્ષયોક્ષ ભાવની ત્રણ કન્ડિશન છે એ તમે જરા અલગથી સમજજો. કઈ છે સંકેતભાઈ બોલો, ત્રણ કરી દે છે. વર્તમાન કાલીન સર્વગાતિક સ્પર્ધકો નો ઉદયાભાવિક છે. પછી ભવિષ્યકાલીન સર્વગાતિક સ્પર્ધકો નો સદ અવસ્થાન રૂપ ઉપશમ, અને ત્રીજું દેશ જાતિ સ્પર્ધકો નો ઉદય. બરાબર, તો દેશ જાતિ કર્મ નો ઉદય કરવો જોઈએ ખરેખર તો. પણ આ સંયમ સંયમમાં ઉદય પણ સર્વગાતિ નો થઈ રહ્યો છે, એને ઉપચારથી અહીંયા શાયોક્ષણ ભાવ કહેવામાં આવ્યું છે. આના વિશે પ્રશ્ન જુદેથી પૂછી લો કઈ હોય તો. ચાલો સંચલન, હા એની વાત કરી. હવે આગળ સુધીને જે જીવ મુનિરાજ થયા, તો મુનિરાજ થયા તો હવે એને સંચલન કર્મનો ઉદય છે. પહેલા પ્રત્યાખ્યાના વર્ણ કર્મનો જે ઉદય હતો, હવે એ પણ અનુદયરૂપ થઈ ગયો. તો સંચલનનો ઉદય એ તો દેહ ઘાતી જ છે, અને પહેલા ત્રણ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એનો ઉદય નથી, તો એ ત્રણેય સર્વગાતિનો ઉદય નથી. તો ત્યાં તો ટ્રુ શાયોક્ષણિક ભાવ, જે શાયોક્ષણિક ચારિત્ર કીધું ને, એ છઠ્ઠા સાતમા વર્ણસ્થાનમાં શાયોક્ષણિક ચારિત્ર જ હોય છે. ખ્યાલ આવે? સર્વગાતિ સંજલન દેશઘાતી પ્રકૃતિ છે, બાકીની ત્રણ સર્વગાતી પ્રકૃતિ. જો હવે ઘણા લોકો બધા નવા હોય, શું દેશઘાતી સર્વઘાતી શું ચાલી રહી છે ખબર પડતી નથી. જે કર્મનો ઉદય આવે અને સામેના જીવના એના પ્રતિપક્ષી જીવના ભાવનો પૂર્ણ ઘાત થઈ જાય તો એને સર્વઘાતી કહેવામાં આવે છે. ખ્યાલ આવે? જેવી રીતના કેવળ જ્ઞાનાવરણ કર્મનો ઉદય, તો અહીંયા જીવને કેવળ જ્ઞાનનો અંશ પણ નથી, જરાય નથી, તો એને સર્વઘાતી કહેવાય. અને જયારે કર્મનો ઉદય આવે અને સામેવાળા પ્રતિપક્ષી જીવના ગુણનો પૂર્ણ ઘાત ન થાય, અંશે ઘાત થાય, તો એને દેહ ઘાતી કહેવાય. જેવી રીતના મતિશુદ્ધ જ્ઞાનાવરણનો ઉદય ચાલુ છે, પણ તો પણ જીવને મતિશુદ્ધ જ્ઞાનાવરણ ઝીરો થઈ જતું નથી, મતિશુદ્ધ જ્ઞાન અંશે તો ઉઘાડ છે. હા, ઓછાથી લઈને વધારે સુધી અંશે એનો ઉઘાડ છે, એને દેહ ઘાતી કહેવાય છે. તો ક્ષયોક્ષણ કોઈ વસ્તુનો ક્યારે કહેવાય? કે જયારે સર્વઘાતીનો ઉદય ન આવે અને દેહ ઘાતીનો ઉદય આવે તો એને ક્ષયોક્ષણ કહેવામાં આવે. ખ્યાલ આવે? આ ક્ષયોક્ષણ થોડી વધારે સૂક્ષ્મ વસ્તુ છે, પણ વિચાર કરો તો બહુ ઈઝી છે. જેવી રીતના હમણાં બેને વાત કરી ને કે આપણા બધાના જીવોનો જ્ઞાનનો ઉઘાડ જુદો જુદો છે, પછી અકલ અલગ છે. તો બધાના જ્ઞાનનો ઉઘાડ જુદો જુદો છે. એ જ્ઞાનનો ઉઘાડ જુદો છે એટલે એની સામે જે પ્રતિપક્ષી કર્મ છે એનો ઉદય પણ જુદો જુદો છે. અને એ જે દેશ જાતિ કર્મના ઉદય જુદો જુદો હોય, તો સામે એ જીવના ગુણની પ્રગટતા જુદી જુદી હોય. જેને આપણે રેગ્યુલેટરની સાથે કમ્પેર કરી શકીએ, પંખાનું રેગ્યુલેટર હોય, તમે જેટલું એને રેઝિસ્ટન્સ આપો એટલી સ્પીડ ઓછી થાય, અને જેટલું તમે આગળ ફરાવો 5 પોઈન્ટ પર લઈ જાઓ તો સ્પીડ ફાસ્ટ થાય. એવી રીતે અહીંયા કર્મનો જેટલો વધારે ઉદય એટલા જીવનો પરિણામ ઓછો ઉઘાડ. ચાલક, અને જેટલા કર્મનો ઓછો ઉદય એટલા જીવના પરિણામોનો વિશેષ ઉઘાડ. સર્વઘાતીમાં એવું નથી, સર્વઘાતીમાં ઉદય આવ્યો એટલે અહીંયા ઉઘાડ જીવ. ખ્યાલ આવે? એમાં સ્વિચ જેવું છે, ઉદય થયો તો અહીંયા ઝીરો, અને ઉદય પણ તો અહીંયા ઉઘાડ ચાલે. ખ્યાલ આવે? તો આજે જે મૌનીયમાં સમ્યક્ત્વ અને ચાલે, તો ચારિત્રમાં આપણે બે જેવી જોયા, સંયમ સંયમ અને ક્ષયોક્ષમ ચારિત્ર, એ બે ક્ષયોક્ષમિક ભાવ તરીકે મેં પ્રસ્તુત કરે. અને જે સમ્યક્ત્વ છે તેમાં આપણે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વની વાત જોઈ લીધી, ત્યાં પણ આપણે અપ્લાય કરીએ તો મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વ એ સર્વઘાતી પ્રકૃતિઓ છે, અને સમ્યક પ્રકૃતિ એ દેશઘાતી પ્રકૃતિ છે. તો મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વનો ઉદય નથી, સમ્યક પ્રકૃતિનો ઉદય છે. એટલે ત્યાં ઉદય મિથ્યાત્વની જાતના કર્મનો ઉદય હોવા છતાં જીવને સમ્યક્ત્વ ભાવ પ્રગટ થશે, એને કહેવાય ક્ષયોક્ષમિક ભાવ. ખ્યાલ આવ્યો? આના ઉપર વિશેષ અધ્યયન કરજો. તો આમાં વધારે સ્પષ્ટતા થશે. હા, જો આપનો પ્રશ્ન છે કે જ્ઞાની કોઈ હોય તો એને જ્ઞાન ખંડખંડ રીતે થાય છે કે એને આખું અખંડ વસ્તુનું જ્ઞાન છે એવી રીતના છે. જે જ્ઞાની ધર્માત્મા છે, સમ્યક દ્રષ્ટિ છે, એને પોતાના આત્માનું તો અખંડ જ્ઞાન છે, એમાં કોઈ ખંડખંડ નથી. પણ જયારે બાહ્ય પદાર્થનું જ્ઞાન કરે છે તો જેટલો એનો ક્ષયોક્ષમ એ જ આપણું એનું જ્ઞાન. ખ્યાલ આવે છે? જે રીતે શિવમૂર્તિ મુનિરાજ હતા તો એમનો ક્ષયક્ષમ બહુ ઓછો હતો, નમોકાર મંત્ર આદિ પણ યાદ નહોતું રહેતું એમને. તો એવું નથી કે જો સમ્ય દ્રષ્ટિ ધર્માત્મા હોય તો બહારમાં પણ એનું જ્ઞાન વિશેષ હોય, જરૂરી નથી. તો જેટલું જ્ઞાનનો ઉગાડ એટલું જ્ઞાન જાણવું થાય છે. બાકી કર્ણાદેવના એનર્જી જુઓ તો જે પણ છદમસ્ત જીવ છે ને, કેવળ જ્ઞાની નથી, એ બધાનું જ્ઞાન ખંડખંડ જ છે. જે કેવળ જ્ઞાની નથી તો બધાનું જ્ઞાન ખંડખંડ જ છે. કેમ કે એક સમયે જીવનો ઉપયોગ એક જ વસ્તુને જાણે છે. જયારે કેવળ જ્ઞાન પ્રગટ થાય તો લોકો એક સાથે જાણે છે, એટલે ખંડખંડ જ છે. પણ અહીંયા જે અખંડ આત્મા છે, એ અખંડ આત્માનું જ્ઞાન એક જ્યાં સ્વરૂપાચરણ જ્ઞાન છે, જયારે પોતાના આત્માનું જ્ઞાન થાય છે ત્યાં કોઈ ખંડ પડતો જ નથી. કેમ કે અખંડને જાણે છે, ત્યાં એ સમ્યક જ્ઞાનની સમ્યક દર્શનની પર્યાયને પણ જાણતા નથી, તો એ અખંડ છે. બરાબર. ચલો હવે આપણે આજનો વિષય શરૂ કરીએ. ઓલરેડી ભાવના 21 છે. જો આ 5 ભાવનો વિષય આમ થોડું જેટલું આપણે ઉદાહરણમાં જઈએ તો વધારે અઘરું લાગે. ઉપરથી ખાલી નામ વાંચી લઈએ 5 ભાવ તો ઈઝી છે ને, એમાં શું છે? એનો ભેદ પ્રવેશ જુઓ તો નામ એ પણ યાદ રહી જાય એવા છે, કઈ અઘરા નથી. પણ એને સમજવા જઈએ તો આ ક્ષયોક્ષમ ભાવ એની પરિભાષા વગર કેવી રીતે સમજાવે? ખ્યાલ આવે છે? થોડું કર્ણાદેવનો સ્વાધ્યાય હોય તો બહુ મજા આવે. ચાલો, જો 21 ભેદ ઓલરેડી ભાવ એનું સૂત્ર વાંચીએ છે. ગતિ, કષાય, લિંગ, નિત્યા દર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, લેજા, ચતુ ચતુ ત્રિ, એક 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 ષડ ભેદા. જો આ ઔદૈહિક ભાવના પહેલા તો ભેદ પ્રભેદ આપણે વાંચીએ તો જો તિર્યંશ, નરક, મનુષ્ય અને દેવ આ 4 ગતિઓ છે. પહેલું લીધું ગતિ, બરાબર, ગતિ અને આનું પણ યથાક્રમમ એટલે રિસ્પેક્ટિવલી. તો આગળ બધા નામ કહી દીધા અને પાછળ ક્રમ કીધા છે તેના કેટલા ભેદ છે, તો કોરિલેટ કરતા જજો. ગતિના પહેલા કીધા 4, બરાબર, ચતુશ્ચતુ વચમાં છ છે તો એટલે ચતુ પ્લસ ચતુ એવી પણ, બરાબર. તો ચતુ એટલે ગતિના 4, તો તિર્યંશ, નરક, મનુષ્ય અને તે એ 4 ગતિ. પછી કષાય, તો 4 પ્રકારના કષાય, ક્રોધ, માન, માયા, લોભ. પછી લિંગ 3, તો પુરુષભેદ, સ્ત્રીભેદ, નપુંસકભેદ, આ 3 પ્રકારના લિંગ. પછી આગળ હવે એક 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 એક, બરાબર, 4 વાર એકડા છે, તો મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ તથા લેશિયા, એના 6 પ્રકાર. તો કૃષ્ણ નીલ કાપો તીસ પદ્મ શુક્ર લેશિયા એ એક પ્રકાર. 4 + 4 + 3 એટલે 11, પ્લસ 4 વાર એકડા એટલે 17, પ્લસ 6 નહીં સોરી 15 પ્લસ 6 એટલે 21. એ પ્રકાર સબ મિલાકર ઓલરેડી ભાવ કે 21 ભેદ હોતે હૈ. જો અહીંયા અખિલંત આચાર્ય દ્વારા લખિત આ રાજવાસ્તિક કરીને શાસ્ત્ર છે, એ પણ અહીંયા લેવા લખ્યું. જે તત્વાદ સૂત્ર છે એની ઘણી બધી ટીકાઓ છે, એમાં સૌથી વધારે મુખ્ય ગણાય તો પૂજ્યપાદ આચાર્ય દ્વારા લખિત સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા છે. એના પછી આ અકલંક આચાર્ય દ્વારા લખિત રાજવાર્ષિક ટીકા છે. હજી પણ છે વિદ્યાનંદી આચાર્ય દ્વારા લખિત અષ્ટ સહસ્ત્રી એ નામની ટીકા છે. આવી રીતના ઘણી ટીકાઓ છે અને આ જે આપણે વાંચી રહ્યા છે એ રામજી બાપુજી દ્વારા અમુક સોનગઢમાં લોકો 50 વર્ષ પહેલા વિશે વિધિ કરતા. શું બોલ? હા, અકલન વેદ દ્વારા રચિત છે તો એ અષ્ટસતી હશે. તો પછી ગડબડી અષ્ટસતી અષ્ટસહસ્ર જે ટીકા છે કોઈ કઈ રચી છે યાદ નથી. અકિરણ દેવે અષ્ટસતી બરાબર ક્યાં લખ્યું છે? અચ્છા, અષ્ટસહસ્ત્રી લખ્યું છે. એ જરા ચેક કરજો. બે નામ છે, અષ્ટસતી અષ્ટસહસ્ત્રી. એક અકિરણ આચાર્ય દ્વારા છે, એક નિત્યાનંદ આચાર્ય દ્વારા. કોને કઈ લખી છે જરા ભૂલાઈ ગયું. તો આ હું ટીકા એટલે લઈ આવ્યો કેમ કે આમાં અમુક પોઈન્ટ સીધા છે, બહુ સરસ. તો જો આપણે અહીંયા જે થોડું વાંચીશું એ આપણી પાસે સ્ક્રીન પર નથી, ધ્યાન રાખશું. સૌથી પહેલા તો આપણે બધા ભેદ વાંચ્યા, બરાબર. ચાર ગતિ, ચાર કષાય, તીન લિંગ, નિત્ય દર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ ઓર સ્વનિશ્ચય, એ 21 અવૈધ ભાવ કે ભેદ છે. હવે આ આપણે જે વાત કરી રહ્યા છે તો કોની વાત કરી રહ્યા છે અત્યારમાં? અવૈધ ભાવ. એ અવૈધ ભાવ શું છે? જીવના અસાધારણ ભાવ. આ બધી વાત કોની ચાલી રહી છે? જીવના અસાધારણ ભાવ, બરાબર. હવે જીવના અસાધારણ ભાવમાં ચાર ગતિ કીધી. વિચાર કરજો, જીવના અસાધારણ ભાવમાં ચાર ગતિ કીધી. અત્યાર સુધી જેટલા ભેદ આપણે લગાવ્યા, ઔષધિક ભાવ, મૌનીય અને શ્રદ્ધાને 40 કરોડ, પછી શાહિદ ભાવ, તો જ્ઞાનાવરણ અને સોરી ઘાતી કર્મની ચાર પ્રકૃતિની સામે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર વિજય એ ગુણોમાં લગાવ્યા. એટલે જીવના ગુણો છે ને બધા, હા, આપણે ઘાતી કર્મની સામે જીવના ગુણોમાં ભાવો ઉપર લગાવે. હવે અવૈધ ભાવ કેવા લાગુ પડે? અવૈધ ભાવ કેવો લાગુ પડશે? કયા કર્મોમાં લાગુ પડશે? આઠે આઠ કર્મોમાં લાગુ પડશે. કેમ કે જે કર્મનો ઉદય આવે છે એ કર્મની સામે જીવના જે ભાવ એને કહેવાય અવૈધ ભાવ, બરાબર. ખ્યાલ આવે છે કે ફરીથી? આ બાજુ કર્મનો ઉદય અને એના વિવિધ સૈમિક સંબંધથી જીવમાં જે ભાવ થાય એને અવૈધ ભાવ કહેવામાં આવે છે. હવે અઘાતી કર્મ જે છે, ઘાતી કર્મ તો એનો બધામાં ઉદય જીવના ભાવોમાં જ આવે છે, બરાબર. ઘાતી કર્મના ઉદયનો નિમિત્ત સૈવંતિક સંબંધ જીવના ભાવોમાં છે. પણ અઘાતી કર્મમાં બે પ્રકાર છે. એકને કહેવાય જીવ વિપાકી અને એકને કહેવાય કુદરત વિપાકી. સાંભળ્યા છે શબ્દ? જીવ વિપાકી. વિપાક એટલે ફળ મળવું, વિપાક એટલે ફળ મળવું. તો જે અઘાતી કર્મનું ફળ જીવના પરિણામમાં મળે એને કહેવાય જીવ વિપાકી, અને જે કર્મનું ફળ પૂજગલમાં એટલે આ શરીર, મન, વાણી, આજુબાજુના સંયોગો એમાં મળે એને કહેવાય પૂજગલ વિપાકી. ખ્યાલ આવે છે કે જે રીતના આપણે નામ કર્મની ત્રણ પ્રકૃતિઓ છે તો એમાં સમચક્રસ્વ સંસ્થાન, સંસ્થાન નામ કર્મ સાંભળ્યું છે? સંસ્થાન વજ્ર વૃષભ નારાજ સંહનન, આ તો સાંભળ્યું હશે ને ઘણી વાર ગુરુ જયંતિ પ્રવચન મળે. સંહનન એટલે હાડકાની મજબૂતી, હાડકાની મજબૂતી. જીવના પરિણામમાં હાડકાની મજબૂતી હોય કેમાં હોય? ઉદ્ગલમાં. આ જે શરીર છે ને, જે શરીરનો જીવને સંયોગ થયો એ શરીરના હાડકાની મજબૂતી, એને નિમિત્ત કયું કર્મ? આ સંહનન નામનું કર્મ. ખ્યાલ આવે? પછી સંસ્થાન એટલે શરીરનો આકાર, શરીરનો આકાર. એમાં સમચતુરસ્ર સંસ્થાન, જેટલા પણ જીવ ચરમ શરીરી હોય, જેટલા પણ જીવ ચરમ શરીરી હોય એને નિયમથી સમચતુરસ્ર સંસ્થાન નો હૃદય હોય. સિમેટ્રિક શરીર હોય, જે રીતના ઉપરથી બહુ પહોળું ન હોય, નીચેથી સાંકડું ન હોય, એક જાતનો કર્મ છે. છ પ્રકારના આપણ છ પ્રકારના કર્મ છે, છ, બરાબર. છ પ્રકારના સંહનન છે, એવી રીતના છ પ્રકારના સંસ્થાન કર્મ છે. એક તમે જોયું છે વામન હોય, વામન એટલે બહુ ટીંગણા હોય, ભૌતિક ના હોય એ પણ એક જાતનું સંસ્થાન છે. પછી કુબજક હોય, કુબજક એટલે કે જાણે વાળું ખુંદ નીકળે ને, બહુ આડા બની ગયા હોય પાછળથી ખુંદ નીકળે, એ એક જાતનું સંસ્થાન છે. ખ્યાલ આવે? એ સ્વાતિ સંસ્થાન છે. જે રીતના પુરુષો અને સ્ત્રીનું શરીર એ અલગ અલગ આકારનું હોય છે, તો એ સ્વાતિ સંસ્થાન એટલે સ્ત્રીઓના શરીરનો આકાર. ખ્યાલ આવે? એ રીતનો અલગ અલગ આકાર છે. કહેવાનો મતલબ શું છે કે આ કર્મ નો ઉદય કેમાં આવે છે? પૂજગલ શરીરમાં આવે છે, એટલે પૂજગલ વિપાકી પ્રકૃતિઓ કહેવાય. ખ્યાલ આવે છે? તો જેટલી જેટલી અજ્ઞાતી કર્મની પ્રકૃતિઓ પૂજગલ વિપાકી છે એનો આ પાંચ ભાવમાં ચર્ચા કરવામાં આવી નથી. ખ્યાલ આવે? કેમ કે આપણે પ્રકરણ કર્મની ઉદયની અવસ્થા ભણવું નથી. પ્રકરણ શું ભણવું છે? જીવન અસાધારણ ભાવ. તો જીવન અસાધારણ ભાવમાં જે જે કર્મ લાગુ પડે છે એની અહીંયા ચર્ચા છે. તો હવે મને જવાબ આપો, આમાં સૌથી પહેલો ભેદ છે ચાર પ્રકારની ગતિ. ગતિ એ કયો કર્મ છે ખબર છે? નામ કર્મની એક પ્રકૃતિ છે, જે ત્રણ છે એમાંથી એક ગતિ નામ કર્મ છે. ગતિ નામ કર્મ નું ફળ કેમાં મળે? આપણે મનુષ્ય થયા તો એ મનુષ્ય ગતિ નામ કર્મ નો ઉદય છે. હવે સમજો, અહીંયાથી હું જઈને દેવ થાવ અને દેવનું શરીર મળે, એ દેવ ગતિ નામ કર્મ નો ઉદય છે? ઉદય છે. એ ગતિ નામ કર્મ અને આ શરીર, મનુષ્ય ગતિ નામ કર્મ અને મનુષ્ય શરીર ને કનેક્શન નથી. ખ્યાલ આવે? એ ગતિમાં જઈને એ જીવના પરિણામ એ ગતિને અનુરૂપ થાય છે, એ ગતિ નામ કરવાનું ફળ છે. ખ્યાલ આવે? મનુષ્ય ગતિમાં જીવનું મનુષ્ય તરીકે બિહેવ કરવું એને ગતિ નામ કર્મ કહે છે. આપણે પહેલા ચર્ચા થઈ, જો મને મળ્યું રેફરન્સ જો વાંચું છું. જીસ કર્મ કે ઉદય છે આત્મા નારક આદિ ભાવો કો પ્રાપ્ત હો વહ ગતિ હૈ. મનુષ્ય ગતિ શું છે? હમને અભી નાટક મેં નહીં દેખા કે જીવ મનુષ્ય ગતિ મેં જાતા હૈ, નરક ગતિ મેં જાતા હૈ, ઠીક છે? તો મનુષ્ય ગતિ, નરક ગતિ, તિર્યક ગતિ કોઈ લોકેશન હૈ ક્યા? કે કોઈ શરીર હૈ ક્યા? ઇટ ઇઝ નોટ અ લોકેશન, નીધર ઇટ ઇઝ અ ટાઈપ ઓફ શરીર. વો જીવ કે વો પ્રકાર કે ભાવો કા હોના વો ગતિ. નરક ગતિ એટલે નીચે ત્યાં જન્મ લેવો એ નરક ગતિ નથી. જીવના પરિણામ જ નારકી રૂપ થવા એને નરક ગતિ કહેવાય. જેવી રીતે સમજો, કોઈ ટેરરિસ્ટ આદિ હોય એના ક્રૂર પરિણામ છે, કોઈ કસાર આદિ હોય એના ક્રૂર પરિણામ છે ને, તો છે તો મનુષ્ય ગતિમાં પણ એના પરિણામ કેવા છે? કે નરક ગતિ જેવા છે. આપણે કમ્પેરિઝન એવી રીતે કરીએ કે નરક ગતિ જેવા પરિણામ. એ પરિણામને ઇન્વોલ્વ કરવામાં, એને ગણવામાં આવ્યા છે. ચાલો, જે જીવના પરિણામો આપણે સૌથી પહેલા ક્લાસમાં શું જોયેલું, જીવના પરિણામો કેટલા પ્રકારના? પાંચ તો કેટેગરી બનાવી, બરાબર, સિમ્પલ સમજવા માટે. પણ ખરેખર કેટલા પ્રકારના? જો ખરેખર જીવના ગુણો અનંત છે. અનંત ગુણો છે, આકાશના પ્રદેશો કરતા પણ અનંત ગણા એ જીવના ગુણો. તો ગુણોને સમજો, આડા પાથરી દો. જીવ દ્રવ્યના ગુણો કેટલા? અનંત પાત્ર. અને એક એક ગુણમાં પર્યાયની તારતમ્યતા કેટલી? એક એક ગુણના વેરિએશન કેટલા? તો અસંખ્યાત લોક પ્રમાણ વેરિએશન પોસિબલ છે. જેવી રીતના જ્ઞાન ગુણમાં ઓછું જ્ઞાન હોવું, એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે. અને ગણધર પરમાત્મા જેટલું સંયોગ જ્ઞાન, હજી શુદ્ધ જ્ઞાનની જ વાત કરું છું, અવધિ મને પડે શુદ્ધ જ્ઞાન. તો આ જે વેરિએશન પોસિબલ છે એ અસંખ્યાત લોક પ્રમાણ. તો એ જે પરિણામોના વેરિએશનને સમજવાની પદ્ધતિ ઇઝીલી એ આ પાંચ ભાવ. ખ્યાલ? હવે એમાં જે જીવ જે ગતિમાં જાય છે અને એ ગતિમાં એને અનુસાર એના ભાવ થાય છે, તો એને ગતિ નામ કર્મ કહેવામાં. હા, ના ના, જોજો, જે ગતિમાં જે ઉત્પન્ન થાય છે તો એને એ ગતિ અનુસાર જ એ કર્મનો ઉદય છે. એટલે આ તો આપણે ભલે ઉપચાર થી કહીએ કે ઓલા જીવ ના કસાઈ ના પરિણામ નારકી જેવા છે, પણ એને ઉદય મનુષ્ય ગતિ નામ કર્મ નો જ છે અને એના પરિણામ મનુષ્ય જેવા છે. જો કેટલું ઇન્ટરેસ્ટિંગ છે, જીવ ને આયુષ્ય બંધાયેલી પેલા અપકર્ષ કાળ, આઠ અપકર્ષ કાળ એવી થાય, તુફળ પતી જાય, વંજળ બાકી હોય ત્યારે આયુષ્ય. હવે સમજો કે મને દેવ ગતિ નું આયુષ્ય બંધા છે, હજી મને ખબર નથી હું બંધા છે, એ તો જયારે બંધાશે ત્યારે બંધાશે. પણ જીવને આ ચારે ગતિના નામ કર્મ ફરતા ફરતા દર સમયે બંધાય. હા, જીવને જે મોહનીય કર્મના નિમિત્તે નિત્યાનંદ રાજદેશના પરિણામના નિમિત્તે નામ કર્મનો બંધ થાય છે, તો એ નામ કર્મમાં ગતિ નામ કર્મનો બંધ દર સમયે થાય, ચારે ફરતા ફરતા. આયુષ્ય દેવગતિ નું બંધાઈ ગયું, એના પછી પણ ચારે ફરતા ફરતા બંધ થાય, એક સમય એક જ ગતિ નું બંધ થાય, બરાબર. હવે એટલે ખજાનામાં તો ચારે પડ્યા છે. હવે હમણાં હું મનુષ્ય છું તો ઉદય શેનો આવે છે, મનુષ્ય ગતિ નામ કર્મ નો ઉદય આવે છે. જે સમયે મૃત્યુ થયું અને નેક્સ્ટ સમય થી જ દેવગતિ નું આયુષ્ય ચાલે, ખ્યાલ આવે છે? એનું દીગ્ર ગતિ નું આયુષ્ય કયું ગણાય? નેક્સ્ટ ભાવ નું ગણાય, ખ્યાલ આવ્યો? એટલે અહીંથી ટ્રાવેલ કરીને જાય છે દીગ્ર ગતિ નો, ત્યાં આયુષ્ય નેક્સ્ટ ગતિ નું ગણાય, તો ત્યાં નામ કર્મ નો ઉદય કયો આવશે? દેવગતિ નામ કર્મ નો ઉદય આવશે. ખજાનામાં બધા જ પડ્યા છે, પણ જેની અત્યારના વારી છે એનો ઉદય આવે છે. બીજા એમાં કન્વર્ટ થઈ જાય, સંક્રમણ થઈ જાય. હા બોલો. જો નિયતનાથી દર સમય થાય છે એ રીતે એ સમયના પરિણામ અનુસાર, પણ કયા સમયે કયા પરિણામ થશે અને કેવો ઉદય આવશે એ કેવી ભગવાનના જ્ઞાનમાં જાય છે, એ રીતે નિયત છે, એ રીતે ક્રમશ્વર. જેટલું દેવનું આયુષ્ય ત્યાં સુધી દેવગતિના કર્મ જ ઉદયમાં આવ્યા કરે, દેવગતિ નામ કર્મ ઉદયમાં આવશે. વસ્તુ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે, જેટલું અંદર ભૂલશો એટલું ઓછું જાય. આ કર્ણાદેવ નો વિષય એવો છે ને, તમે ચાર પાંચ કલાક એક સિટિંગમાં બેસીને વાંચો ને તો એ મત થતા. સમય સાથી ગ્રંથ તમે ચાર કલાક ન વાંચી શકો એક સિટિંગમાં, થાકી જવાય. કેમ કે દ્રવ્યાનયોગની એવી શૈલી છે, દ્રવ્યાનયોગની શૈલી ગંભીર છે અને કન્સાઇઝ કરવાની છે. કર્ણાનયોગ ઇઝ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન, એટલે તમે વિશેષ 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 જાણ્યા કરો, માણસને ઉપયોગ પલટતો રહે ને તો કંટાળો ન આવે. ચાલ આવે ને, ચાલો આગળ વાંચો. તો ગતિ નામ કર્મના ચાર હે, પછી કષાય ના ચાર હે, ક્રોધ માન માયા મોહ. કષાય કયા ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની પર્યાય. આગળ લિંગ, લિંગ ના ત્રણ ભેદ, સ્ત્રીભેદ પુરુષભેદ નપુંસકભેદ. આ કયા કષાય ની સામે છે? નો કષાય. એ કયા કર્મ ની સામે છે? ચારિત્ર મોહનીય ની સામે. ચારિત્ર મોહનીય સામે નો કષાય. અહીંયા ત્રણ લિંગ જે કીધા, સ્ત્રીભેદ પુરુષભેદ નપુંસકભેદ, એમાં બાકીના છ નો કષાય પણ ગર્ભિત સમજી લેવા. પછી જો આગળ નિત્યા દર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધાંત, એટલે જે દર્શન મોહનીયના પહેલા ગુણસ્થાનમાં જે નિત્યા દર્શન છે, તો એ નિત્યા શ્રદ્ધા ને નિત્યા દર્શનમાં લઈ લીધું, બરાબર. શ્રદ્ધા ગુણ કવર થઈ ગયો. ચારિત્ર ગુણ માટે અહીંયા અસંયત લીધું છે, તો જે નિત્યા દ્રષ્ટિ જીવોનું ચારિત્ર, એ અસંયત એમાં કવર થઈ ગયું, પ્લસ થોડા કષાયોમાં પણ આવી ગયું, બરાબર. એટલે ચારિત્ર ગુણ થઈ ગયો, શ્રદ્ધા ગુણ થઈ ગયો. અજ્ઞાનમાં શું લેવું? કયો ગુણ? અજ્ઞાનમાં જો જ્ઞાન પણ લઈ લેવું, દર્શન પણ લઈ લેવું, વીર્ય પણ લઈ લેવું, બધા એક સાથે ગર્ભિત થયું, ખ્યાલ આવે છે? અદૈત ભાવ જેટલા પણ આ રિલેટેડ છે બધા અજ્ઞાનમાં આવી ગયા. અને અસિદ્ધત્વ, અસિદ્ધત્વ એટલે કે વર્તમાનમાં જીવ સિદ્ધ નથી, સંસારમાં છે, સંસાર માટે એની યોગ્યતા અનુસાર અને બધા કર્મનો ઉદય થાય છે, આઠે આઠ અથવા જેટલા પણ આવતા હોય એટલા, બરાબર. એ અને ભગવાન ને ચાર કર્મ નો જુદે છે, પણ તો પણ અસિદ્ધત્વ અનેક ભાવ છે. ખ્યાલ આવે ને? અરિયંત ભગવાન છે, તેમને અનંત ચતુષ્ય તો પ્રગટ થયા, પણ હજુ ચાર અજ્ઞાતિ કર્મ નો ઉદય છે, તો એ ઉદય ની સામે એમને અસિદ્ધત્વ અદૈહિક ભાવ છે. આ નિમિત્તે એમને અદૈહિક ભાવ હજી છે અરિયંત ભગવાન. ખ્યાલ આવે? પછી જો આગળ નેશિયા ના છ પ્રકાર. આ નેશિયા શું છે? કષાય થી અનુરંજિત યોગ ની પ્રવૃત્તિ, એને નેશિયા કહેવાય છે. તો આ નેશિયા પણ તેરમા ગુણસ્થાન સુધી છે. તેરમા ગુણસ્થાન સુધી નેશિયા ના પરિણામ છે. હવે જો આમાં વાંચવા માટે તો ઘણું છે, આપણો સમય લગભગ થઈ ગયો છે. એક બે વસ્તુ વાંચું છું જે બહુ ઇમ્પ્રેસિવ મને લાગી. આ છેલ્લો પોઈન્ટ વાંચું છું, મિથ્યા દર્શન લે. આ શાસ્ત્ર માંથી વાંચું છું, એમાં નથી, એમને ધ્યાનથી સાંભળ્યું. આમાં આપણે મિથ્યા દર્શન આવ્યું, મિથ્યા દર્શન અજ્ઞાતી. તો મિથ્યા દર્શન ની અંદર દર્શનાવરણ કે ઉદય સે હોને વાલા અદર્શન કા અંતર્ભાવ હો જાતા હૈ. દર્શનાવરણ, દર્શન મૂળનું કામ શું છે? એક સામાન્ય અવલોકન કરવું, બરાબર. દર્શનાવરણ કર્મ ને કારણે એમાં જેટલો પણ ક્ષય છે, એમાં જેટલો પણ દોષ લાગે છે, તો એને મિથ્યા દર્શન માં લઈ લીધું. હવે જો આર્ગ્યુમેન્ટ આપે છે, યદ્યપિ મિથ્યા દર્શન તો તત્વાર્થ શ્રદ્ધાન રૂપ હૈ, તત્વાર્થ અશ્રદ્ધાન રૂપ હૈ, ફિર ભી અદર્શન સામાન્ય મેં દર્શન ભાવ રૂપ સે દોનો પ્રકાર કે દર્શનો કા અભાવ લે લિયા જાતા હૈ. એટલે કે જ્યાં જ્યાં મિથ્યા દર્શન છે ત્યાં જ્યાં એ પ્રકારના દર્શન નો પણ અભાવ જોવા મળે, જે દર્શન ગુણમાં એ સમ્યક જે અર્થ જે એ જાતનો અભાવ જોવામાં આવે છે, એટલે એને મિથ્યા દર્શન સાથે લઈ ગયું. એમ કે હા, મિથ્યામાં લઈ ગયું, બરાબર. એ એક પોઈન્ટ. બીજો લિંગ કે સહજાર, જે આપણે ત્રણ લિંગ જોયા, પહેલા સહજારી ભાષ્ય હતી, આજે છ ન કસાય બી લિંગ ને ની અંતર્ભૂત હોઈ જાય, બરાબર. એટલે એમાં કવર કરી. આગળ ગતિ અઘાતી કર્મો દેહા ઉપલક્ષણ હૈ. આ ગતિ કર્મ જે છે એ અઘાતી કર્મ નું ઉપલક્ષણ છે. ઉપલક્ષણ એટલે એનું રેપ્રેઝન્ટેશન છે, બરાબર. ઇસે નામ કર્મ વેદનીય આયુ ઓર ગોત્ર કર્મ કે ઉદય સે હોને વાલે યાવત જીવ વિપાકી ભાવ ગ્રહિત હો જાતે હૈ. એટલે આ વેદનીય આયુ નામ ગોત્ર એમાંથી જે પણ જીવ વિપાકી ભાવ છે એ બધાને ગતિ ની અંદર ઇન્ક્લુડ કરી લેશે. ખ્યાલ આવે ને? એમ જોયું આપણે. હા, એક પોઈન્ટ હજી આમાં સારો છે. જો એક પોઈન્ટ એ પણ છે એમાં કે યોગ ના જે પરિણામ છે, નેશિયા ના પરિણામ, તો નેશિયા કોને કહેવાય? કે કષાય થી અનુરંજિત યોગ ના પરિણામ ને નેશિયા કહેવાય. કષાય ક્યાં સુધી છે? દસમા ગુણસ્થાન સુધી. અને યોગ ક્યાં સુધી છે? તેરમા ગુણસ્થાન સુધી. તો પછી અગિયાર બાર અને તેરમા નેશિયા લેવી કે ન લેવી? ખ્યાલ આવે છે ક્વેશ્ચન? કશાય થી અનુરંજિત યોગ ના પરિણામ એટલે નેશિયા છે. એટલે નેશિયા ઇઝ એક્ચ્યુઅલી ટાઈપ ઓફ યોગ. ખ્યાલ આવ્યું? પણ જ્યાં કશાય હોય એ જાતના યોગ એને નેશિયા છે. દસમા ની ઉપર કશાય જ નથી, તો નેશિયા લેવું કે નહીં? એટલે એમાં આન્સર એમ આપ્યો કે ત્યાં કશાય ભલે નથી, પણ અગિયાર બાર અને તેર માં યોગ ને કારણે આત્મપ્રદેશ નું કંપન જે છે, તો આ એ જ કંપન છે જેમાં પહેલા કચાય હતું. એ ભૂત નૈગમ નહીં હતી. અહિયાં પણ ઉપચાર થી શુક્લ લેશિયા કહેવામાં આવે છે. અગિયાર બાર અને તેર માં ઉપચાર થી શુક્લ લેશિયા કહેવામાં આવે છે, ખરેખર નથી. અને ચૌદમા ગુણસ્થાન માં તો યોગ જ નથી, એટલે અલેશિયા પરિણામ. હજી ઔદૈહિક ભાવ નો ભેદ પ્રભેદ માં હજી ઘણું ભણેલું છે. આ તો આપણે ખાલી સંખ્યાઓ ગણી છે, જો આ ભેદ આ ભેદ આવે, એનો ભાવ પક્ષ જોવા જઈએ અવૈધ ભાવ, તો એનાથી આપણને મોક્ષ માર્ગનો ખૂબ સહાયતા થાય. જે સાત તત્વોમાં જે આશ્રમ તત્વોની સાચી સમજણ, બંધ તત્વોની સાચી સમજણ, આ બધું આ અવૈધ ભાવના ભેદ પ્રવૃત્તિ બહુ સરળતાથી આપણને સમજાય જાય છે. આ અવૈધ ભાવ પર કરવું તો 10 દિવસની શિબિર થઈ શકે એટલું કન્ટેન્ટ છે. ખ્યાલ આવે છે? પણ આપણે આને અહીંયા સ્ટોપ કરીએ. આ ભેદ પ્રવૃત્તિ તમે વાંચી દો અને એનો ભાવ કનેક્ટ કરવાની ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ થોડું રિપીટ કરશો, આજે જે રીતના કરીએ રીતના, પછી આપણે પારેવાણી સ્ટોપ કરશું. ચાલો જીવવાની સ્થિતિ. હે નિર્વાણી ભારતી તોહી જતો નિધરે, જો તેરી શરણામ રહે તો પાવે સુખે. જા વાણી તે જાન તે તુજે લોકારો, તો વાણી મર સકળ સદા દે તું. બોલો જીવવાણી મા કરો જય. અનંત કૃપા નિધાન શ્રી કાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.